प्रश्न 826 આત્મસિદ્ધિમાં કહ્યું છે સંસ્કૃતનો પરિચય. સત્સમાગમનો અભાવ હોય તો સત્સમાગમનો યોગ ન હોય તો સંસ્કૃત આત્માદિ પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં. પ્રત્યેક જગ્યાએ માર્ગ બંધ થતો નથી, ક્યાંય અટકવાનો નથી. એક પછી એક દરવાજા જ્ઞાનીઓએ ખોલી આપ્યા. કોઈ જગ્યાએ ઇતિશ્રી કરીને જ્ઞાનીઓએ વાત નથી કરી, એકાંતથી તો ક્યારેય નહીં. પરમાર્થ માર્ગમાં કોઈ એમ નક્કી કરે કે હવે અમારું તો બસ પતી ગયું, નામું નાખી નાખવાનું છે, તો પણ નહીં. નરક નિગોદના આયુષ્ય બાંધ્યા હોય તો પણ જીવની મુક્તિ થઈ શકે કે નહીં? હડાહડ પંચમ કાળ હોય તો પણ એમાંથી જીવ આગળ વધી શકે કે નહીં? મુક્તિ ન થાય તો સદગતિ થાય, અને સદગતિ એને મુક્તિ તરફ લઈ જાય. આ જ્ઞાનીઓની અનેકાંત માર્ગ અને શ્યાદવાદની પ્રરૂપણા, આ સતત જીવ જે જગ્યાએ ઊભો છે ત્યાંથી એને ક્યાંય દ્વાર બનશે એનું. હવે કંઈ નહીં થાય, પતી ગયું, તારું નામું માંડી વાળ, તારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય, એવું ખરું? આ ખૂબી છે જૈન દર્શનની. પણ જૈન દર્શનમાં પણ જે આ વાળા પડ્યા છે, ફિરકા પડ્યા છે, પંથ પડ્યા છે, આ બધાએ શું કર્યું છે? એકાંત કૂટી માર્યું છે. એને કોઈ વસ્તુ સાચી લાગી તો એને એને એકાંત બનાવી દીધી. સાચી છે એમાં શંકા નથી, પણ એકાંત નહીં. જીવ એ આત્મા છે, ચૈતન્ય છે, શુદ્ધ છે નિશ્ચયથી, તો એનો શુદ્ધિનો માર્ગ, એની મુક્તિનો માર્ગ ખુલ્લો જ છે. વાર લાગે પરંતુ બંધ નથી. આ જે વાત છે એ આપણે વાડા સ્થાપન કરીને એક મોટું કામ એ કર્યું, એકાંત કરી નાખ્યું. જિનેશ્વરોના, વિતરાગોના અનેકાંત માર્ગનો લોપ કર્યો. સ્યાદવાદની શૈલીનો અભાવ કર્યો અને મતવાદની શૈલી સ્થાપિત કરી. માને નિજ મત એ મતવાદની શૈલી છે. શ્યાદવાદની શૈલી તો કહે છે કે તું જ્યાં ઊભો છો ત્યાંથી પણ તારું કલ્યાણ થઈ શકે છે, કારણ કે તું ચૈતન્ય છો, જડ નથી. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખદા. આવું તારું દિવ્ય અલૌકિક સ્વરૂપ છે, કોઈ કેવી રીતે કે તારી ગતિ નથી, તારું કલ્યાણ નથી, તારો મોક્ષ નથી, તારી મુક્તિ નથી, એ તો ખરેખર ચૈતન્ય પદને ઓળખતો નથી. એણે તો એ આત્માને ગૌણ કરીને પોતાના વાદને મુખ્ય કર્યો છે કે જો આમ ન હોય તો કલ્યાણ થાય જ નહીં. વાદ મુખ્ય કે ચૈતન્ય સત્તા મુખ્ય, ખ્યાલ આવે છે? જે અનુત્પન્ન છે, જે અવિનાશી છે, જે સનાતન છે, જે શાશ્વત છે, જે સત્તા ક્યારેય કદી લુપ્ત થતી નથી, અવિનાશી છે, શાશ્વત છે, આવા ચૈતન્યના કલ્યાણ માટે એકાંતિક વિચાર કરવો એના જેવો ધર્મનો બીજો દ્રોહ એકે. આ મોટામાં મોટો દ્રોહ છે ધર્મનો, અવજ્ઞા છે, તીર્થંકરોના માર્ગની અવજ્ઞા છે, અસાતના છે. અહીંયા સરસ વાત કરી છે કે સત્સૃતનો પરિચય કર, એમાં ત્રણ કારણો કીધા. કયા કયા? મળ, વિક્ષેપ અને પ્રમાદ. કયા પત્રમાં ત્રણ કારણો આવે છે? પ્રમાદ છે. એટલે આમાં જ્ઞાન હોવા છતાં જ્ઞાનનું અનુસંધાન નથી. મળ, મળ એટલે અજ્ઞાનજન્ય જે ભાવો છે તે મળ. અજ્ઞાનની સંતતિ સતત જીવને રોકી રાખે, બાધા પહોંચાડે, અટકાવ કરે, અવરોધ કરે, એ મળ છે, મલિનતા છે. એ મલિનતા ભાવોની છે, દ્રવ્યની નથી, ભાવોની મલિનતા છે. અને એનો આધાર એ અજ્ઞાનજન્ય, અહીંયા પ્રમાદજન્ય. અને વિક્ષેપ બાહ્ય મમત્વના કારણે, બાહ્ય આસક્તિના કારણે ચિત્તનું વારંવાર અસ્થિર થવું, અસ્થિર થવું એ વિક્ષેપ છે. આપણને મોટામાં મોટો અવરોધ અત્યારે વિક્ષેપનો ઘણી વાર થાય છે કે બધું બરાબર છે પણ સ્થિરતા નથી. અને અધ્યાત્મની અંદર આગળ વધવાની પહેલી કસોટી સ્થિરતા છે. સંકિત થયું, દેહ અને આત્મા બંને ભિન્ન છે, આવો સ્પષ્ટ પ્રતીતિ થઈ નિર્ધાર થયો, આત્મદર્શન થયું, પણ વિક્ષેપ બહુ પરે ભયંકર છે, અસ્થિરતા કરી દેશે. એટલે અપૂર્વ અવસરમાં જેવું કહ્યું કે દર્શન મોહનો ક્ષય થયો અને કેવળ શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન થયું, પછી પણ મુશ્કેલી છે સાધકને સ્થિરતાની. એ સ્થિરતા ભંગ કરે એવા બે કારણો, પરિસહ અને ઉપસર્ગ. ઘોર પરિસહ કે ઉપસર્ગ ભયે કરી, એનો ભય. જુઓ, પ્રત્યક્ષ એ હજી ઉપસર્ગ નથી, હજુ પરિસહ પણ આવ્યા નથી, પણ ભય કેટલો ભયંકર છે. તો વાસ્તવિક સ્થિતિ કરતા એનો ભય વધારે જો ભયંકર છે. અને આ જીવ કષ્ટમાં જીવે છે કે ભયમાં જીવે છે. કેટલીક વાર જીવનભર સુધી કષ્ટ આવે પણ નહીં, છતાં રોજ રોજ આયોજન શેનું કરે? સુરક્ષા અને સલામતી, આ ભય છે સતત એનો. આ સાત પ્રકારના ભય, આ લોકનો, પરલોકનો, અકસ્માતનો, બાંધગીનો, મૃત્યુનો, પ્રતિષ્ઠા ગુમાવવાનો, આ બધા કાલ્પનિક ભયો. કલ્પના ભયંકર વસ્તુ એવી હોય નહીં. ધારો કે આમ થશે તો, મને કંઈક થઈ જશે તો, કોને થઈ જાય? કનકભાઈ, તને કાંઈ ન થાય એ પેલા છે શ્રદ્ધા. નિરુબેન, કે તને કાંઈ ન થાય, જો થતું હોત તો અનાદિકાળથી તું આજ સુધી હોત ખરો? કેદીનો મટી ગયો, ભીંડું પડી ગયો તારું તો, પણ અનંત જન્મો, અનંત ગતિ, છતાં તું તો એવો ને એવો છું. સમતા, તારો એક પણ પ્રદેશ ઓછો થયો નથી, ઘસાયો નથી. તારું અનંત જ્ઞાન ક્યાંય માઇનસ નથી થયું, તારું અનંત દર્શન અક્ષુણ છે. તારું સુખ તારામાં જ છે. અનેક વાર તું લૂંટાયો, તારું સુખ કોઈ લઈ શક્યું નથી. અનેક વાર તું પીલાયો, તારો આનંદ ક્યારેય ઓછો થયો નથી. સ્વયં જ્યોતિ, અવ્યાબાજ સુખ, પરમ સુખધામ. જ્ઞાનીઓએ પોતાની ઓળખાણ આપી, તું કોણ છું પેલા? અને સૌથી મહત્વનો પ્રશ્ન છે આ, કે હું કોણ છું, એનું જ અજ્ઞાન વર્તે છે. એટલે પેલો ભય પાવરફુલ છે. સંકિત જેને થાય એ અભય થાય છે. આ લક્ષણ સંકિતનું શું? અભય થાય. એટલે જિનેશ્વરનું પેલું લક્ષણ અભય. નમો જીણાણમ જે અભયાણમ, એવા જીનેશ્વરને અમારા નમસ્કાર છે. જેઓ ભય રહિત થયા છે અને જગતના જીવોને ભય રહિત કરે છે, અભય દાન આપે છે. સર્વશ્રેષ્ઠ દાન હોય તો અભય દાન છે. આ જ્ઞાનનું દાન છે, જીવને એના અસ્તિત્વનું ભાન કરાવવા. કે તું ટૂંકી બુદ્ધિમાં રહેમાં, ટૂંકો વિચાર કરવા, હવે આ હું મરી જઈશ, પણ તું મરી ગયો એની તો ગણનાય ન થાય. કેટલી વાર મરી ગયો તો અત્યારે શું કેમ પણ આ કરસ? આવું તો આ તારો તો અનુભવનો વિષય છે. આ તું પહેલી વાર મરસ? આ પહેલી વાર મરે છે તું? તો ખ્યાલ આવ્યો એવી આ વાતને અસ્થિરતા, વિક્ષેપ અને પ્રમાદ. સ્વરૂપનું અનુસંધાન છૂટી જવું તે જાણે છે. હું ચૈતન્ય છું, સર્વથી હું ભિન્ન છું, મન વચન કાયાથી પણ ભિન્ન છું, જાણે છે. બીજાને જોરદાર સમજાવે, સમજાવે ત્યારે પાછો ન પડે, પણ પોતાનું અનુસંધાન એની સાથે રહેતું નથી. પ્રતીતિ નથી, શબ્દમાં છે પણ પ્રતીતિમાં નથી. કે હું એ જ છું, હું તો આ દેહાદીથી ભિન્ન છું, તો દેહાદીથી ભિન્ન એવો હું છું, તો દેહાદીથી ભિન્ન કોઈ સ્વરૂપની, કોઈ પદાર્થની, કોઈ તત્વની જે શ્રદ્ધા થવી જોઈએ જ નથી. કે ના ના, હવે આ શરીર સિવાય શું હોય? આનાથી ભિન્ન શું વળી? હું છું તો હું જ છું, એને મગજમાં બેસતું જ નથી કે આ શરીરથી હું ભિન્ન છું. એ સાંભળે ખરો, ક્યારેક બોલી જાય, પણ એને પ્રતીતિ ન આવે કે આના સિવાય કંઈક છે. એ તો બીજાને થાય આ પ્રતીતિ, આ શરીર સિવાય આ બીજું કંઈક છે એ પ્રતીતિ કોને થાય? બીજાને થાય, હાડપેલ થાય તો ડૉક્ટરને પહેલાં થાય કે સાહેબ આમાં કાંઈ નથી, હવે શું વાત કરો છો, આ બધો આખો એમને એમ છે હાજો નરવો. એક અંગ ઉપાંગ એક કાંઈ ઓછું વધતું થયું નથી, પણ એને ખબર પડી ગઈ કે ગયો કેવી સ્થિતિ છે. આપણા અસ્તિત્વની પ્રતીતિ આપણને નથી. ભીખુભાઈ, એટલે અનુસંધાન એવું પાકું પ્રતીતિમાં આવે ને તો ન થાય. અત્યારે અનુસંધાન છૂટી જાય, પરમાજ છે. પ્રતિક્રમણમાં સૂત્ર છે, પરમાજથી આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. મળેલું એને જ્ઞાનીઓના વચનથી, જ્ઞાનીઓના બોધથી, જ્ઞાનીઓના શાસ્ત્રોથી હું કોણ છું એનો જાણકારી મળી ગઈ. પણ પ્રમાદને કારણે વિસ્મરણ થયું, પ્રમાદથી ભૂલાઈ જાય, એટલે અનુસંધાન ટકે નહીં. વિક્ષેપ, હજુ બહારનું આખું જગત ખોટું છે એવી શ્રદ્ધા ખરી? બધું જ મિથ્યા છે, તમામ સંબંધો, તમામ સંગ, તમામ પદાર્થ પરિગ્રહ મિથ્યા છે. સ્વપ્નવત છે. સ્વપ્ન સત્ય કે મિથ્યા? સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન. આ જ્ઞાનીની દશા છે તો કેટલી પ્રતીતિ છે ને કેટલી અપ્રમત્તા છે. જ્ઞાની જ્ઞાની બોલવું એક વાત છે, જ્ઞાનીને ઓળખવા, એના લક્ષણથી ઓળખો કે આ જ્ઞાની છે. આખા જગતને મિથ્યા જોવે છે અને મિથ્યાની કોઈ અસર થાય નહીં. આપણને એક પદાર્થ મિથ્યા છે એ જાણ્યા પછી એની કોઈ અસર આપણા જીવન ઉપર હોય? કે આ ભય નથી, આનાથી આ મિથ્યા છે, આનાથી કાંઈ થાય નહીં. પણ જ્યાં સુધી સંદેહ હોય, શંકા હોય, ત્યાં સુધી ભય રહેવાનો, કંઈક થશે તો. આ વિક્ષેપ કર્યા કરે છે. સાધનામાં સ્થિરતા આવતી નથી. પણ જો નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમ થઈ શકે છે. પણ વાંધો શું? કોનો અનિશ્ચય છે? બસ જ્ઞાનીઓનો નિશ્ચય આવી ગયો, એ તો સાંભળી લીધો એને. નિશ્ચય સર્વે જ્ઞાનીનો, તો એ રોજ બોલે, પણ ભાઈ તારા નિશ્ચયનું શું? જ્ઞાનીનો નિશ્ચય જાણ્યો, વાંચ્યો, બોલ્યા, પ્રશંસા કરી, સ્તુતિ કરી, વાહ પ્રભુ. પણ એનો જ્ઞાનીનો જે નિશ્ચય થયો, તો નિશ્ચય મને એવો આવ્યો. હવે જ્ઞાની ખોટા કે તું ખોટો, નક્કી તો કરવું પડે ને.
જુદા જુદા
અનુભવ થવો જ્ઞાનીને અનુભવ થયો. જ્ઞાનીએ નિશ્ચય રૂપે કીધો. એ અનુભવ આપણે લઈએ તો થાય ને. તો જ્ઞાનીના બોધની પરિણતિ કરવી એ અંતર્મુખ થયા વિના થઈ શકે? બહાર સંસાર ઉભો રાખીએ, સંસારના સાધનો ઊભા રાખીએ, સંસારનો પદાર્થ ઊભા રાખીએ, એની બધી જ અનુકૂળતા આપણને જોઈએ ત્યારે દરેક વસ્તુ મળે એવી તૈયારી રાખીએ અને પછી જ્ઞાનીના વચનનો અનુભવ થાય? જેણે જેણે જ્ઞાનીના વચનનો અનુભવ કરવો છે એણે પહેલા સંસારનો સર્વસંગ પરિત્યાગ કરવો જોઈએ. હું આહારથી જીવનાર નથી તો સાંજે મારી ગોચરી કોણ મને આપશે એ નક્કી નથી. એ નીકળી પડે. સાચો નિર્ગ્રંથ એ જગત મિથ્યા છે એ માનીને નીકળો છો. આખો માર્ગ કેમ કે એને વિરતિ આવી પહેલા, સર્વ વિરતિ પહેલા આવે, ત્યાગ પછી થાય. તો સર્વ વિરતિ કયા બળે આવી? જ્ઞાનીનો નિશ્ચય એને એવો પોતાનો નિશ્ચય એને વર્તે છે કે આ બધા અવલંબનો ખોટા છે. જગત મિથ્યા છે તો જગતના પદાર્થો મિથ્યા, જગતનો સંગ મિથ્યા, જગતના સંબંધો મિથ્યા. તો એને હવે એના પ્રત્યે શું શ્રદ્ધા છે? તો એને જે કંઈ શ્રદ્ધા છે એ પોતા પ્રત્યે છે, અથવા એ દ્રઢ કરવાની. એમાં જો એ ઢીળો પડી જાય તો સંયમમાંથી ખસી જાય. તો આ અનુભવ જીવે કરવાનો. તો જીવનો અનિશ્ચય છે. કૃપાળુદેવે તેઓ સરસ મૂકી દે, એમાં કોઈ ABC નામ નથી આપ્યા. આ જીવનો પોતાનો જે વાંચે એનો અનિશ્ચય છે. અમે શું કરીએ, અમે શું કરવા, રોજ આ વાત ને ખબર પડે કે હજી આપણો અનિશ્ચય છે નિશ્ચિત થયો. કૃપાળુ દેવને સર્વજ્ઞાનીનો નિશ્ચય પોતાને નિશ્ચય થયો. એમાં એને પોતાના નિશ્ચયમાં અને જ્ઞાનીઓના નિશ્ચયમાં કોઈ ભેદ રહ્યો નહીં. આપણને કોઈ મેળ પડતો નથી જ્ઞાનીના નિશ્ચયમાં અને આપણા નિશ્ચયમાં. કદાચ પડતો હોય તો દંભ છે. જ્ઞાનીના નિશ્ચયથી વાત આપણે કરીએ પણ આયોજન આપણું, અસતના આયોજન અને સતની વાતો. આ મુમુક્ષુતા જ્યાં સુધી ન પ્રગટે ત્યાં સુધી આનું પરિણમન થવું બહુ મુશ્કેલ છે. મુશ્કેલી તો ખરેખર સાધક અવસ્થામાં છે. સંકિત સુધી પહોંચવું, સંકિતને દ્રઢ કરવું પછી સરળ છે. સમજ પીછે હજી નથી સમજાઈ પકડાઈ છે. ચાલો આગળ 832માં પહેલું જ વાક્ય એટલું સરસ, રોજ રોજ 10 વાર વિચારવું પડે એવું કે હે આર્યજનો, અનંત અને અપાર આનંદ એનું સ્વરૂપ તમે છો એ અનુભવમાં નથી આવતું. સાહેબ અમે તો કાઢઝાડ છીએ અને તમે કહો છો આનંદના સાગર છો. તો કહે છે ભાઈ તો અંતર્મુખ થા, આત્મામાં નિમગ્ન થા, ડૂબકી મારવી, ડૂબવું. જ્ઞાનીઓએ જે વિચાર આપ્યો છે વિચારમાં ડૂબવું અને પછી એ કેમ ડૂબાતું નથી? હજી એની વૃત્તિ સેવી છે, કેવી છે? ગ્રહણ કરવાની. બસ એને હજી જગતમાંથી ગ્રહણ કરવું છે. હવે જગત મિથ્યા તો એના પદાર્થ, જગતનું સુખ, જગતનો સંગ, તો હવે એને કંઈ ને કંઈ મેળવવામાં સુખ માને છે. શું મેળવવું છે? મિથ્યા મેળવવું છે, જેમાં સુખ નથી પણ સુખનો આભાસ છે, સુખ નથી પણ સુખની ભ્રાંતિ છે. અને આખું જગત ત્યાં કહે છે ચક્રવર્તી સુધી બધાનો પ્રયત્ન શું છે? બસ મેળવવાનું. પણ સુખનો માર્ગ જ્ઞાની શું કહે છે? કિંચિત માત્ર પણ ગ્રહવું, એ જ સુખનો નાશ. અરે અનંત સુખનો સ્વામી તું છો, આ તારા સુખનો તું સમયે સમયે પડે પડે નાશ કરસ. કેવી રીતે? આ બહારનું સુખ તું મેળવવાનો પ્રયત્ન કરસ, અને જે ગ્રહણ કરસ એથી કરીને તારું સુખ નાશ પામે છે. તું તારું સુખ માણી શકતો નથી, અને જે માણી શકાય એવું નથી એની પાછળ તું વૃથા પ્રયત્ન કરી રહ્યો છે. એને સરસ સમજાવ્યું છે કે આ તારું સુખ એ તો આત્મસુખ છે, અને જગતનું સુખ એ તો ઇન્દ્રિય સુખ છે. હવે વિષયોથી જેની ઇન્દ્રિયો આર્ત છે, વ્યાકુળ છે, લોલુપ્ત છે, સતત વિષયોની પાછળ જ એ ઇન્દ્રિયોનો વેપાર રહેલો છે, એને પરમ શીતળ એવું આત્મસુખ ક્યાંથી પ્રાપ્ત થાય? અહીંયા સમજાવ્યું છે કે આ બહિર્મુખતા, હજુ બહારના પદાર્થોની અંદરનો તારો વેપાર ચાલુ છે, અને એને લગતું આર્ત ધ્યાન વર્તે છે. આર્ત ધ્યાન વર્તે એટલે સતત એના પ્રત્યે જ લક્ષ્ય રહ્યા કરે. એની પ્રાપ્તિ ને અપ્રાપ્તિની અંદર એને આકુળતા રહ્યા કરે. જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આકુળતા, અને પ્રાપ્ત થયા પછી એને સાચવવાની આકુળતા, એને ટકાવવાની. પણ ટકતું તો નથી, સચવાતું નથી, એટલે પરિણામમાં ઘોર આકુળતા. મળ્યું હોય ન મળ્યું હોય ત્યાં સુધી ક્યારે મળે, અને મળ્યા પછી વધારે દુઃખ ક્યારે થાય? મળ્યા પહેલા કે મળ્યા પછી? તો આ મેળવીને દુઃખી થાય છે ને. જો ન મળવાની લાલસા કરી હોત તો કાંઈ દુઃખી હતો જ નહીં. એટલે આપણે ઘણી વાર કહીએ છીએ ને, દેખવું નહીં ને, આ જોતું જ નથી પછી મારે ક્યાં ઉપાધિ કરવી, કેટલો સુખી. જેને કિંચિત માત્ર ગ્રહવું એ જ સુખનો નાશ છે. એ સમજાય કે મારે જોતું જ નથી, લઉં તો ઉપાધિ ને, તો ગ્રહણ કરવામાં સુખનો નાશ છે. ઉપાધિ એટલે શું? તો મારે નથી જોતું. વળી એને સાચવવું, એની દેખભાલ કરવી, અને વળી તારા જેવો કોક વાર પૂછે કોલું ક્યાં છે, મારે એવી કે તારી મજૂરી નોંધાવીશ કે તારી ગુલામી, કે પાછો ઓલો પૂછે કે અમે આપ્યું એનું શું થયું, તું જાણને તારું કામ જાણે, અમારે કોઈ ચીજ જોતી જ નથી. જે નથી જોઈતી, જેને જેના મનની અંદર આ ભાવ છે એ સુખી, કે મને ક્યારે મળે એ સુખી. જેને કંઈ જોઈતું નથી, મહારાજ સાહેબ પણ આટલી વસ્તુ છે તો કંઈ ખપત જ નથી. ખપ જ નથી, જોઈ જ નહીં, પાત્રામાં નાખી જ નહીં. સાહેબ આ સરસ છે, સાહેબ આ સારું છે, સાહેબ થોડુંક આ લ્યો, ભાવ તારા ગમે એટલા છે, ઉત્કૃષ્ટ, પણ મને ખપ નથી. બસ એક વાત, વિતરાગના સાધુને આ જગતનો ખપ નથી, આ એનું મોટું લક્ષણ. મારા શરીરને ખપ હશે એટલી વસ્તુ બે ચાર કોડિયા હું નીકળીશ ગોચરીમાં, મને કાંઈ ખપ નથી. ઈચ્છાથી એને કાંઈ ખપ નથી. આને વીરતી કહેવાય. વસ્તુ ઉપયોગમાં લે પણ જેટલી દેહ ધર્મને અનુકૂળ હોય એટલી જ રીએ, અને એ દેહ માત્ર તે સંયમ હેતુ હોય. જો આ કૃપાળુ દેવે વ્યાખ્યા આપી છે વીરતીની, સમજાય કે દેહ પણ ખરો પણ માત્ર અન્ય હે કારણે અન્ય કશું કલ્પે ની ખપ જ નથી. તમારી કામડી ગમે તેવી હોય, તમારા વસ્ત્રો ગમે તેવા લાવ્યા હો, અમારે ખપ. આવું કેનાર વિરલ હોય છે, નહીં તો સંયમમાં પણ મોહ જાગી જાય. એટલે આવો રસવૃત્તિ રુચિ ઉત્પન્ન થાય. કિંચિત માત્ર ગ્રહવું એ જ સુખનો નાશ છે. આ મંત્ર સમજાય. પછી આગળ કે છે, આ પરિગ્રહ એની ઉપમા શું આપી છે? આત્માનું સુખ છે શીતળ ચંદ્ર જેવું છે, અને પરિગ્રહ છે એ રાહુ જેવો છે. તો કે અમારે પરમ ધર્મ અમને પ્રાપ્ત થયો છે, શીતળતા પ્રાપ્ત થઈ છે. પરમ ધર્મરૂપ ચંદ્ર એના પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ, એને અમારે શું કરવો છે? પરિગ્રહને અમારે શું કરવું? ધર્મનો નાશ થાય, બીજું થાય. પરિગ્રહ જેટલો વધારે થાય એટલા પ્રમાણમાં ધર્મનો નાશ થાય. શું કરવો છે? ધર્મ વિતરાગનો છે, કશું પ્રયોજન નથી. એક એક શબ્દો અમથા મૂક્યા છે અડધી લીટીમાં, પણ કઈ સમજાય? પરિગ્રહ ને અમારે સુખ એ પોતાને લખે છે ક્યાંય, ભગવાન અત્યારે સાધકના રૂપમાં છે ને, પ્રત્યેક જીવને માટે અમારે શું કરવું છે? પરિગ્રહ ને આ વિતરાગ માર્ગની અંદર આ પરિગ્રહને શું કરવો છે? આ તો ધર્મરૂપી ચંદ્ર અમને પ્રાપ્ત થયો, વિતરાગનો ધર્મ, એમાં રાહુ જેવો છે, કશું પ્રયોજન નથી. પરિગ્રહથી કંઈ સરે એમ નથી, પરિગ્રહથી કોઈ કાર્ય સિદ્ધ થાય એમ નથી. કારણ પરિગ્રહને જે સરસ શબ્દ ન વાપરવા છતાં વાપરી દીધો છે અહીંયા, કે સર્વોષ્ટ શુદ્ધિ ત્યાં સર્વ પરિગ્રહ અશુદ્ધિ છે. ધર્મમાં અશુદ્ધિ એ પરિગ્રહ છે. કેટલી સરસ વાત! અને સર્વ અને જ્યાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુદ્ધિ હોય ત્યાં સ્થિતિ શુદ્ધિ વિના મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ જેનાથી શુદ્ધતા પ્રાપ્ત થાય એ જ મોક્ષનો માર્ગ. સમજાવ્યો સંક્ષેપમાં? સાહેબ તમે તો આટલો સંક્ષેપમાં સમજાવી દીધું કે મને કાંઈ પ્રયોજન નથી આનું. સકળ માર્ગ આ નિર્ગ્રંથનો માર્ગ છે, એકેય ગ્રંથિ નથી. પરિગ્રહ જેવી તો કોઈ બીજી મોટી ગ્રંથિ નથી. આ નિર્ગ્રંથનો માર્ગ એક નાની એવી ગાંઠ પણ નથી. એટલે જે શબ્દ પ્રયોગ વાપરે છે, તાણા વાણા દોરો હોય ત્યાં સુધી પણ મુક્તિ નથી, એ ગ્રંથિના રૂપમાં હોય તો નથી. સંયમ પાલનમાં રૂપમાં હોય તો વાત જુદી છે, પણ જો ગ્રંથિના રૂપમાં પરિગ્રહના રૂપની અંદર એક તાંતણો પણ તને વિતરાગની આજ્ઞા એમ જે સવડું લેવું જોઈએ, સમજણ યથાર્થ કેળવવી જોઈએ, એ કંઈ કેળવો તને એકાંત પકડાઈ ગયો. તો કે છે સર્વોત્કૃષ્ટ સુધી ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ એ જબરજસ્ત મંત્ર છે. એટલે કૃપાળુ દેવી આ લખે છે કે હે આર્યજનો, આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો. વાત કેવી મૂકી, જબરજસ્ત મૂકી. તમે અનુભવ કરો સુધી ત્યાં સિદ્ધિ. કેવી રીતે કરશો? આત્માપણે કરો. અશુદ્ધિ હશે તો સિદ્ધિ નહીં થાય. અને આત્મા પૂર્ણ શુદ્ધ કે નહીં? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ. આત્મા પણ એ વિચારો તો આત્માને કોઈ ચીજની આવશ્યકતા નથી, એ પોતામાં જ શુદ્ધ છે. તો પોતાથી જ સિદ્ધ છે, સ્વયં જ્યોતિ છે. એ જ્યોતિ પ્રગટાવવા માટે, સિદ્ધિની જ્યોતિ પ્રગટાવવા માટે એને કોઈ તેલ વાટ બત્તી એની કઈ જરૂર ખરી? આ સ્વયં સિદ્ધ છે અને શુદ્ધતાથી આ સિદ્ધિ છે. આ પરમ વાક્ય કૃપાળુ દેવે કીધું જબરજસ્ત, અને એનો અનુભવ પણ આત્માપણે કરો. કે આત્માની અપેક્ષા એ વિચારો કરો તો આત્મા શુદ્ધ છે. એમાં શુદ્ધિની અંદર જો વિક્ષેપ કરે તો એ મુક્તિ સિદ્ધિ નથી. એ શુદ્ધ શુદ્ધ રહે એ જ એમાં સિદ્ધિ છે. વિશેષ કંઈ આવું છે
સોમવારે 15:33.